એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર અમેરિકામાં ગરીબી અને ઘર વિહોણાપણા વિશેની આખી વાતચીતને બદલી નાખી છે. આ પુસ્તક છે મેથ્યુ ડેસમન્ડનું પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક ઇવિક્ટેડ પોવર્ટી એન્ડ પ્રોફિટ ઇન ધી અમેરિકન સિટી, એટલે કે બેદખલ અમેરિકી શહેરમાં ગરીબી અને નફો. ઇવિક્ટેડ એટલે સીધા શબ્દોમાં કહીએ તો ઘરમાંથી કાઢી મૂકવું, બેદખલ કરવું.
હા, અને આ વિષય આજે એટલો બધો પ્રાસંગિક છે. ઘર ગુમાવવું મતલબ રહેઠાણની અસ્થિરતા, ગરીબી, આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. પુસ્તક એક જબરદસ્ત દલીલ કરે છે જે આપણને વિચારતા કરી દે છે કે ઘર ગુમાવવું એ માત્ર ગરીબીનું પરિણામ નથી, પણ ઘણીવાર ગરીબીનું મૂળ કારણ બની જાય છે.
કારણ બને છે.
હા, લોકોને ગરીબીના એવા ચક્કરમાં ફસાવે છે, ખબર છે, જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. આ માત્ર અમેરિકાની વાત નથી, પણ ક્યાંય પણ. સ્થિરતા અને માનવીય ગૌરવ માટે ઘર કેટલું જરૂરી છે એની વાત છે. શરૂઆત કરીએ લેખકથી. મેથ્યુ ડેસમન્ડ એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર છે અને એમને આ કામ માટે ઘણા સન્માન મળ્યા છે, જેમાં મેકઆર્થર જીનિયસ ગ્રાન્ટ અને આ પુસ્તક માટે તો પુલિત્ઝર પુરસ્કાર એ મુખ્ય છે.
હા, અને એમની ખાસિયત છે શહેરી સમાજશાસ્ત્ર, ગરીબી અને ખાસ કરીને વંશીય ભેદભાવનો અભ્યાસ. એમણે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસનમાંથી પીએચડી કર્યું છે અને વર્ષો સુધી અમેરિકાના સૌથી ગરીબ વિસ્તારોમાં રહીને આવાસ અને અસમાનતા પર સંશોધન કર્યું છે.
બરાબર, પણ એમને શું ખાસ બનાવે છે એમનો દ્રષ્ટિકોણ અને એમનેસ અને એમની સંશોધન કરવાની રીત? એમણે એથનોગ્રાફી પદ્ધતિ અપનાવી.
એથનોગ્રાફી એટલે
ક્યાં જઈને રહ્યા, કોઈ બહારનો વ્યક્તિ બનીને નહીં, પણ એમની વચ્ચે જ. ડેઝમન્ડ મહિનાઓ સુધી મિલવોકી શહેરના અત્યંત ગરીબ વિસ્તારોમાં રહ્યા, ક્યારેક ટ્રેલર પાર્કમાં તો ક્યારેક રૂમિંગ હાઉસમાં. આનાથી એમને માત્ર આંકડા નહીં પણ લોકોના રોજિંદા જીવનની વાસ્તવિકતા, એમના સંઘર્ષો, એમની ખુશીઓ, એમના ડર, બધું જ નજીકથી જોવાનો અને અનુભવવાનો મોકો મળ્યો.
બરાબર, અને આ જ વાત પુસ્તકને આટલું પ્રભાવશાળી બનાવે છે. એમને એક બાજુ ભાડૂતોની જિંદગીની તડકી છાણી જોવા મળી,
હા,
તો બીજી બાજુ મકાન માલિકો કેવી રીતે વિચારે છે, એમના ધંધાકીય નિર્ણયો શું હોય છે એ પણ સમજવા મળ્યું. એમણે દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ અને નક્કર આંકડાઓનું અદ્ભુત મિશ્રણ કર્યું છે. એ ધ ઇવિક્શન લેબના મુખ્ય સંશોધક પણ છે. આ સંસ્થા દેશભરમાંથી ઘર ખાલી કરાવવાના ડેટા એકઠા કરીને તેનું વિશ્લેષણ કરે છે, એટલે એમની વાતમાં ભાવનાત્મક ઊંડાણ પણ છે અને બૌદ્ધિક મજબૂતી પણ. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એકદમ સ્પષ્ટ અને સીધો, કે લોકોને ઘરમાંથી કાઢી મૂકવા એટલે કે ઇવિક્શન એ ગરીબીનું માત્ર એક લક્ષણ નથી,
ના, લક્ષણ નથી,
પણ એ ગરીબી પેદા કરનારું અને ટકાવી રાખનારું એક મુખ્ય કારણ છે. આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પણ એક આખી વ્યવસ્થા છે, એક સંકટ છે જે પરિવારોને ગરીબીના એવા ચક્કરમાં ફસાવે છે.
હા, એ ચક્કરમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ દુર્દશામાંથી પણ નફો રળવામાં આવે છે.
નફો આમાંથી?
હા, પુસ્તક કેટલાક બહુ મૂળભૂત સવાલો પૂછે છે. ગરીબ પરિવારો કેમ ગરીબ જ રહે છે? શા માટે એમને પોતાની આવકનો મોટો હિસ્સો, ક્યારેક તો 70-80% જેટલો, અત્યંત ખરાબ અને અસુરક્ષિત ઘરો પાછળ ખર્ચવો પડે છે? ડેસમન્ડ કહે છે કે આ એક છૂપી મહામારી જેવું છે જે લાખો અમેરિકનોને અસર કરે છે પણ દેખાતી નથી, અને એનો સૌથી મોટો ભોગ બને છે મહિલાઓ, બાળકો અને લઘુમતી સમુદાયના લોકો.
એટલે પુસ્તકનો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ છે, એ નીતિ ઘડનારાઓ, સમાજસેવકો અને આપણા જેવા સામાન્ય વાચકોને એ સમજાવવા માંગે છે કે ઓછા આવકવાળા લોકો માટે ઘર ભાડે લેવાનું બજાર કેટલું કઠોર છે અને ઘરની અસ્થિરતા કેવી રીતે લોકોની જિંદગી અને આખા સમુદાયોને બરબાદ કરી શકે છે. એ ગરીબીની ચર્ચાને પેલું લોકો આળસુ છે કે એમનામાં ખામી છે એવી વાતોથી હટાવીને ઘરના બજાર જેવી માળખાકીય સમસ્યાઓ પર લાવવા માંગે છે.
બરાબર,
આ પુસ્તકનો મોટો ગોલ મતલબ ધ્યેય આ જ છે, ચર્ચાની દિશા બદલવાનો.
અને આ સમજાવવા માટે પુસ્તક આપણને મિલવોકી શહેરના 8 ભાડૂત પરિવારો અને 2 મકાન માલિકોના જીવનમાં લઈ જાય છે. એમની વાર્તાઓ દ્વારા આપણે ગરીબીને ખૂબ નજીકથી અનુભવીએ છીએ. ભાડું ચૂકવવા માટેનો રોજનો સંઘર્ષ, ઇવિક્શન કોર્ટની કાર્યવાહી જ્યાં મિનિટોમાં નિર્ણય લેવાઈ જાય છે,
મિનિટોમાં,
હા, પછી ઘર ખાલી કરવાની શરમજનક અને આઘાતજનક પ્રક્રિયા, નવું ઘર શોધવાની નિરાશાજનક મથામણ, બેઘર આશ્રયસ્થાનોમાં રહેવાની મજબૂરી, આ બધું જ લેખકે ખૂબ જીવંત રીતે વર્ણવ્યું છે. સાથે સાથે એ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોનું અર્થશાસ્ત્ર, કાયદાકીય પ્રક્રિયાની ખામીઓ, લોકો પર થતી માનસિક અસર અને આ સમસ્યામાં વંશીય અને લૈંગિક ભેદભાવ કેવી રીતે ભાગ ભજવે છે એની પણ ઊંડી વાત કરે છે.
ચાલો થોડું વધુ ઊંડાણમાં ઉતરીએ અને કેટલાક પાત્રો અને પુસ્તકના ભાગોને જોઈએ. પુસ્તકની શરૂઆત મિલવોકીના ચિત્રણ અને લેખકની સંશોધન પદ્ધતિથી થાય છે. પછી આવે છે પહેલો ભાગ, ભાડું, રેન્ટ. આ ભાગ એ સતત સંઘર્ષ પર કેન્દ્રિત છે જે ભાડું ચૂકવવા માટે કરવો પડે છે. અહીં આપણે કેટલાક મુખ્ય પાત્રોને મળીએ છીએ, જેમ કે આર્લિન, 2 દીકરાઓ સાથેની એક અશ્વેત સિંગલ મધર. એની વાર્તા બતાવે છે કે ગરીબ માતાઓ પાસે કેવા અશક્ય વિકલ્પો હોય છે, ભાડું ચૂકવે કે બાળકો માટે ખાવાનું કે દવા લાવે. પછી છે લોરેન, ટ્રેલર પાર્કમાં રહેતી એક વૃદ્ધ શ્વેત મહિલા જે માંડ માંડ ગુજારો કરે છે. અને સ્કોટ, એક શ્વેત નર્સ જે વ્યસન મુક્તિ માટે સંઘર્ષ કરી રહ્યો છે. એની વાર્તા બતાવે છે કે જીવનમાં એક મોટો આંચકો કોઈને પણ ઘરવિહોણા બનાવી શકે છે.
સાચી વાત.
અને આ બધા પરિવારો પોતાની આવકનો 70-80% હિસ્સો ફક્ત ભાડા પાછળ ખર્ચી નાખે છે. આ સાંભળીને જ લાગે કે બીજું કશું બચતું જ નહીં હોય.
કંઈ નહીં.
આ જ ભાગમાં આપણે એક મુખ્ય મકાન માલિકને પણ મળીએ છીએ, શેરેના ટારવર. એ એક અશ્વેત મહિલા છે, પહેલાં શિક્ષિકા હતી અને હવે પોતાના પતિ સાથે મળીને શહેરના ગરીબ વિસ્તારોમાં ઘણા મકાનો ભાડે આપે છે. એનું પાત્ર બહુ જ જટિલ છે. એક તરફ એ એવી વ્યવસ્થાનો ભાગ છે જે ગરીબોની મજબૂરીમાંથી નફો કમાય છે, ભાડૂતોને કડકાઈથી રાખે છે,
પણ બીજી તરફ ક્યારેક એ સહાનુભૂતિ પણ બતાવે છે. એ જાણે છે કે એના ભાડૂતો કેવી મુશ્કેલીમાં છે. એ સતત પૈસા કમાવાના દબાણ અને થોડીક માનવતા વચ્ચે જાણે ઝોલા ખાતી દેખાય છે.
હા, એવું જ લાગે છે.
બરાબર. અને પછી બીજા મકાન માલિક છે ટોબિન ચારની. એ એક મોટા ટ્રેલર પાર્કનો શ્વેત માલિક છે. શેરેના કરતાં એ સાવ અલગ છે. ટોબિન પોતાના ભાડૂતો સાથે બહુ ઓછો સંપર્ક રાખે છે. એનું ધ્યાન મુખ્યત્વે નફા પર જ હોય છે. એ વધુ મોટા પાયાના જાણે લાગણીઓથી દૂર રહેતા મકાન માલિકનું પ્રતીક છે. આ બંને મકાન માલિકોની કામ કરવાની રીત અને ભાડૂતો સાથેના સંબંધોનો તફાવત પણ ઘણું બધું પ્રાઈ જાય છે કે આ ધંધો કેવી રીતે ચાલે છે. પુસ્તકનો બીજો ભાગ છે બહાર. અહીં ઘર ખાલી કરાવવાની જે આખી પ્રક્રિયા છે એની વાત છે. ઇવિક્શન કોર્ટનું વર્ણન છે કે કેવી રીતે ત્યાં કેસો મિનિટોમાં જ પૂરા થઈ જાય છે.
મિનિટોમાં.
હા, ભાડૂતો પાસે મોટા ભાગે વકીલ નથી હોતા, એમને કાયદાની બહુ ખબર નથી હોતી, જ્યારે મકાન માલિકો તૈયાર થઈને આવ્યા હોય છે. આખી પ્રક્રિયા જાણે મકાન માલિકની તરફેણમાં જ ગોઠવાયેલી લાગે. અને પછી આવે છે એ ક્રૂર વાસ્તવિકતા જેને સેટઆઉટ કહે છે, એટલે કે કોર્ટના હુકમ પછી ખરેખર ઘરનો સામાન બહાર ફેંકી દેવાની પ્રક્રિયા. લેખકે આનું જે વર્ણન કર્યું છે એ વાંચીને હચમચી જવાય. કેવી રીતે પરિવારનો બધો સામાન, એમની જિંદગીભરની કમાણી, યાદો, જરૂરિયાતો, બધું જ ઘરની બહાર રસ્તા પર ફેંકી દેવામાં આવે છે, જાણે કચરો હોય. આ ફક્ત વસ્તુઓ ગુમાવવાની વાત નથી, પણ એ અપમાન, એ લાચારી, એ આઘાત છે જે માણસના આત્મસન્માનને તોડી નાખે છે. આ ભાગમાં આપણે ક્રિસ્ટલ જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડતી સ્ત્રી અને વેનેટા જેવી નિરાશામાં ગુનો કરી બેસતી સ્ત્રીના અનુભવો જોઈએ છીએ. અને આર્લિન તો વારંવાર આમાંથી પસાર થાય છે.
ખરેખર કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને પછી શું એ દર્શાવે છે પુસ્તકનો ત્રીજો ભાગ, પછી. આ ભાગ ઘર ખાલી થયા પછીની લાંબા ગાળાની અસરો પર વાત કરે છે. ડેઝમોન્ડ અને સ્કારલેટ ઈ કે છે, મતલબ ઇવિક્શનનો લાલ ડાઘ. એકવાર તમારા રેકોર્ડ પર આ ડાઘ લાગી જાય, પછી નવું સારું ઘર ભાડે મળવું લગભગ અશક્ય બની જાય છે.
અશક્ય.
સારા મકાન માલિકો આવા ભાડૂતોને ઘર આપતા ડરે છે, એટલે પરિવારો વધુ ખરાબ, વધુ અસુરક્ષિત અને ઘણીવાર વધુ મોંઘા ગુણવત્તાની સરખામણીમાં ઘરોમાં રહેવા મજબૂર બને છે.
ઘણા લોકોને બે ઘર આશ્રય સ્થાનોમાં જવું પડે છે. ત્યાં ભીડ હોય છે, સલામતીનો અભાવ હોય છે અને નિયમો એટલા કડક હોય છે કે બાળકો સાથે રહેવું મુશ્કેલ બને છે. આર્લિન અને એના દીકરાઓનો આશ્રયસ્થાનનો અનુભવ બતાવે છે કે બાળકોના મન પર એની કેટલી ઊંધી અને નકારાત્મક અસર પડે છે. બીજા લોકો સંબંધીઓ કે મિત્રોના ઘરે આશરો લે છે, પણ એ ક્યાં સુધી ચાલે? એનાથી સંબંધોમાં પણ તણાવ આવે છે.
બરાબર. અને આમ એક દુષ્ચક્ર શરૂ થાય છે. ઘર ગુમાવ્યા પછી નોકરી ટકાવી રાખવી મુશ્કેલ બને છે, કારણ કે રહેવાનું ઠેકાણું નથી.
હા, ક્યાંથી ટકે?
બાળકોને વારંવાર સ્કૂલ બદલવી પડે છે, એમનો અભ્યાસ બગડે છે, સતત તણાવ અને હતાશા રહે છે. આ બધું મળીને ફરીથી ઘર ખાલી થવાની શક્યતા વધારી દે છે. આપણે જોઈએ છીએ કે કેવી રીતે સ્કોટ, જેણે નશામાંથી બહાર આવવા આટલી મહેનત કરી, તે પણ અંતે ઘર વિહોણો થઈ જાય છે. આ ખરેખર એક નીચેને નીચે ધકેલતી સ્થિતિ છે.
પુસ્તકનો અંત ઉપસંભાર અને નિષ્કર્ષથી થાય છે. ઉપસંભારમાં લેખક થોડા વર્ષો પછી કેટલાક પાત્રોને ફરી મળે છે અને એમની હાલત બતાવે છે, જે દર્શાવે છે કે આ અનુભવોના ઘા કેટલા ઊંડા અને લાંબા સમય સુધી રહે છે. અને નિષ્કર્ષમાં એ મિલવોકીની વાર્તાઓને મોટા ચિત્ર સાથે, એટલે કે રાષ્ટ્રીય આંકડાઓ સાથે જોડે છે. એ બતાવે છે કે આ કોઈ એક શહેરની વાત નથી, પણ લાખો અમેરિકનોને અસર કરતું રાષ્ટ્રીય સંકટ છે.
લાખો લોકોને.
હા, એ ગરીબી વિશેની આપણી સામાન્ય માન્યતાઓ કે લોકો મહેનત નથી કરતા, એનું ખંડન કરે છે અને ભારપૂર્વક કહે છે કે બજાર આધારિત ઉકેલો આ સમસ્યાને હલ કરવામાં નિષ્ફળ ગયા છે. પણ પુસ્તક માત્ર સમસ્યા બતાવીને અટકતું નથી, એક નક્કર ઉકેલ પણ સૂચવે છે. સાર્વત્રિક હાઉસિંગ વાઉચર કાર્યક્રમ.
સાર્વત્રિક હાઉસિંગ વાઉચર
એટલે શું?
આનો મતલબ એ છે કે સરકાર દ્વારા ઊંચી આવક ધરાવતા લગભગ તમામ પરિવારોને ભાડામાં એટલી આર્થિક સહાય આપવી કે જેથી તેઓ બજારમાંથી પોતાની પસંદગીનું યોગ્ય અને સલામત ઘર શોધી શકે અને ભાડું ચૂકવી શકે.
ઓકે. ડેસમંડ દલીલ કરે છે કે આ માત્ર નૈતિક રીતે સાચું નથી, પણ આર્થિક રીતે પણ ફાયદાકારક છે. કારણ કે જો લોકો પાસે સ્થિર ઘર હોય તો આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા બીજા ઘણા ક્ષેત્રોમાં થતો ખર્ચ ઘટે છે અને સમાજને એકંદરે ફાયદો થાય છે.
આ રસપ્રદ છે.
તો આટલી ચર્ચા પછી આ પુસ્તકમાંથી મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ આપણે લઈ શકીએ, ચાલો એના પર વાત કરીએ. મારા મતે કેટલાક મુખ્ય ટેકઅવેઝ છે. પહેલો અને સૌથી મોટો ટેકઅવે, જે આપણે વારંવાર કહી રહ્યા છીએ, ઘર ખાલી કરાવવું એ ગરીબીનું કારણ છે, માત્ર પરિણામ નથી. આ વિચાર જ આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે.
હા, આ મુખ્ય વાત છે.
આપણે સમજવું પડશે કે ઘર ગુમાવવું લોકોને વધુ ગરીબીમાં ધકેલે છે, એમને સ્થિર થવા દેતું નથી. આ એક સિસ્ટમ છે જે ગરીબીને ટકાવી રાખે છે. બીજો ટેકઅવે, આવાસ એક ધંધો છે કે માનવાધિકાર? પુસ્તક બતાવે છે કે કેવી રીતે ઓછી આવકવાળા લોકો માટેના ભાડા બજારમાં શોષણ થાય છે.
શોષણ?
હા. શું ઘર જેવી મૂળભૂત જરૂરિયાત પર નફો કમાવવો યોગ્ય છે? આ એક મોટો નૈતિક પ્રશ્ન છે. આપણે જોઈએ છીએ કે કેવી રીતે બજારની તાકાતો અને માણસની મૂળભૂત જરૂરિયાતો વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે અને એમાં ઘણીવાર નબળા લોકો પીસાઈ જાય છે. ત્રીજો ટેકઅવે, અશ્વેત મહિલાઓ અને બાળકો પર આનો સૌથી વધુ બોજ પડે છે. ડેસમન્ડનું સંશોધન સ્પષ્ટ કરે છે કે અમેરિકામાં ઘર ખાલી કરાવવાનો સૌથી વધુ ભોગ અશ્વેત મહિલાઓ, ખાસ કરીને સિંગલ મધર્સ બને છે. આ વંશીય અને લૈંગિક અસમાનતાનું એક મોટું ઉદાહરણ છે. આપણે આપણા સમાજમાં પણ વિચારી શકીએ કે કેવી રીતે હાશિયામાં ધકેલાયેલા સમુદાયો, જેમ કે દલિતો, આદિવાસીઓ અને ઘણીવાર સ્ત્રીઓ, ભારતમાં પણ આવા જ આવાસના પ્રશ્નો અને ભેદભાવનો સામનો કરતા હોય છે, ભલે એનું સ્વરૂપ થોડું જુદું હોય.
હા, આ મુદ્દો વિચારવા જેવો છે.
અને ચોથો ટેકઅવે, ઘર ગુમાવવાના ઘા બહુ ઊંડા અને સામાજિક હોય છે. આ ફક્ત માથેથી છત જતી રહેવાની વાત નથી. એ વ્યક્તિની ઓળખ, એની સુરક્ષાની ભાવના, સમાજ સાથેનું એનું જોડાણ, બધું જ હચમચાવી નાખે છે. ખાસ કરીને બાળકોના ભણતર, એમના માનસિક સ્વાસ્થ્ય અને એમના ભવિષ્ય પર એની લાંબા ગાળાની ગંભીર અસરો પડે છે. આ એક એવી વાત છે જે આપણા બધા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.
ખરેખર. અને પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આ વિચારોને ટૂંકમાં પણ બહુ અસરકારક રીતે કહી જાય છે, યાદ રહી જાય એવા. પહેલું, ભાડું સૌથી પહેલાં ખાય છે, ધ રેન્ટ ઈટ્સ ફર્સ્ટ. આનો સીધો મતલબ એ છે કે ગરીબ પરિવારોની આવકનો એટલો મોટો હિસ્સો ભાડામાં જ જતો રહે છે કે ખાવા પીવા, દવા, ભણતર જેવી બીજી જરૂરિયાતો માટે પૈસા બચતા જ નથી. ભાડું એમની કમાણીનો પહેલો અને સૌથી મોટો ભાગ ખાઈ જાય છે.
બરાબર, કશું બચે જ નહીં.
બીજું, એવિક્શન ગરીબીનું કારણ છે, માત્ર સ્થિતિ નથી. એવિક્શન ઇઝ અ કોઝ, નોટ જસ્ટ અ કન્ડિશન ઓફ પોવર્ટી. આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. ઘર ખાલી થવું એ ગરીબ હોવાનું પરિણામ ઓછું અને ગરીબી વધારનારું કારણ વધુ છે. આ એક વાક્ય આખી સમસ્યાને જોવાની રીત બદલી નાખે છે.
હા, આ બહુ જ મહત્વનું છે.
ત્રીજું, સ્થિર આશ્રય વિના બાકી બધું પડી ભાંગે છે. વિધાઉટ સ્ટેબલ શેલ્ટર એવરીથિંગ એલ્સ ફોલ્સ અપાર્ટ. આ ઘરના મૂળભૂત મહત્વ પર ભાર મૂકે છે. સ્થિર ઘર વગર નોકરી ટકાવવી, બાળકોને ભણાવવા, તબિયત સાચવવી, બધું જ મુશ્કેલ બની જાય છે. ઘર એ જીવનનો પાયો છે.
સાચી વાત.
અને ચોથું, જે મને બહુ વિચારતો કરી ગયો, શોષણ. આ એક એવો શબ્દ છે જેને ગરીબીની ચર્ચામાંથી ભૂસી નાખવામાં આવ્યો છે.
શોષણ.
ડેસમન્ડ કહે છે કે આપણે ગરીબીની વાત કરીએ છીએ ત્યારે ઘણીવારે ભૂલી જઈએ છીએ કે તેમાં શોષણનો પણ મોટો હાથ હોય છે. ગરીબી માત્ર સંસાધનોની કમી નથી, પણ ઘણીવારે નબળા લોકોના શોષણ પર ટકેલી હોય છે. આ પુસ્તક એ શોષણ શબ્દને ફરી ચર્ચામાં લાવે છે.
તો આ બધી વાતો આપણા માટે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? પહેલું, વ્યક્તિગત સ્તરે આ પુસ્તક આપણને ગરીબી વિશેની આપણી ધારણાઓ અને પૂર્વગ્રહો પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. એ આપણને વધુ સહાનુભૂતિ કેળવવામાં મદદ કરે છે. આપણે સમજી શકીએ કે કોઈ વ્યક્તિની મુશ્કેલી માટે હંમેશા એ પોતે જવાબદાર નથી હોતો, પણ ઘણીવાર સંજોગો અને વ્યવસ્થા પણ જવાબદાર હોય છે.
બરાબર, સહાનુભૂતિ.
બીજું, સામુદાયિક સ્તરે આપણે આપણા આસપાસના વિસ્તારમાં, આપણા શહેરમાં આવાસની સ્થિતિ વિશે વધુ જાગૃત થઈ શકીએ છીએ. શું બધા માટે પોસાય એવા ઘર ઉપલબ્ધ છે? શું ભાડૂતોના હકોનું રક્ષણ થાય છે? આપણે આ મુદ્દાઓ પર કામ કરતી સંસ્થાઓને મદદ કરી શકીએ અથવા સ્થાનિક સ્તરે અવાજ ઉઠાવી શકીએ.
હા, જાગૃત થવું જરૂરી છે.
ત્રીજું, વ્યાપક સમજ માટે આ પુસ્તક બતાવે છે કે સ્થિર ઘર કેવી રીતે શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવી બીજી બાબતો સાથે જોડાયેલું છે. જો આપણે સમાજ સુધારવો હોય તો લોકો પાસે રહેવા માટે સ્થિર અને સલામત ઘર હોય એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ બધા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે.
બધા એકબીજા સાથે જોડાયેલા છે.
અને છેલ્લું, નીતિ વિષયક વિચાર માટે પુસ્તક આપણને સાર્વત્રિક હાઉસિંગ વાઉચર, ભાડૂત સુરક્ષા કાયદા, વધુ પોસાય તેવા મકાનો બનાવવા જેવા નક્કર ઉકેલો વિશે વિચારવા પ્રેરે છે. એ સમજાવે છે કે સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે મોટા માળખાકીય ફેરફારોની જરૂર છે, માત્ર ઉપરછલ્લી મદદની નહીં.
એટલે કે મોટા ફેરફારો જરૂરી છે. આ આખી ચર્ચામાંથી મારા માટે એક મોટી શીખ એ રહી કે ગરીબી કેટલી નફાકારક હોઈ શકે છે એ જાણીને આઘાત લાગ્યો, અને આ સમસ્યા કેટલી મોટી અને છૂપી છે આપણે રોજબરોજ કદાચ એના પર ધ્યાન પણ નથી આપતા, પણ આ પુસ્તકે ખરેખર પડદો ઉઠાવ્યો છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે લેખકે કેવી રીતે લોકોની અંગત, હૃદય દ્રાવક વાર્તાઓને નક્કર સંશોધન અને આંકડાઓ સાથે જોડીને એક મજબૂત દલીલ ઊભી કરી છે. એ માત્ર સમસ્યાનું ભયાવહ ચિત્ર નથી આપતા, પણ અંતે ઉકેલની આશા પણ આપે છે, જે ખૂબ જ મહત્વનું છે. એ બતાવે છે કે આ પરિસ્થિતિ બદલી શકાય છે.
હા, આશા આપે છે એ મહત્વનું છે. તો અંતિમ સંદેશ સ્પષ્ટ છે, સ્થિર ઘર એ જીવનનો પાયો છે, માનવીય ગૌરવ માટે અનિવાર્ય છે, અને ઘર ગુમાવવું એ ગરીબીનું એક મુખ્ય કારણ છે જેને તાત્કાલિક અને માળખાકીય ઉકેલોની જરૂર છે. આ માત્ર કોઈ એક દેશની નહીં, પણ સૌની ચિંતાનો વિષય છે.
બિલકુલ. શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીને જઈએ. આપણા માટે ઘરનો સાચો અર્થ શું છે? શું એ ફક્ત ચાર દિવાલો છે કે પછી સુરક્ષા, સ્થિરતા અને સપનાઓને ઉછેરવાની જગ્યા. અને આપણા પોતાના સમુદાયમાં આપણી આસપાસ આવાસની અસ્થિરતાના એવા કયા છુપાયેલા ભોગ છે, કઈ કિંમતો છે જે આપણે કદાચ ચૂકવી રહ્યા છીએ પણ આપણને એનો ખ્યાલ નથી.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.